विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्वोद् भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् बद्री नारायण 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 बद्री नर नारायण 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 नर लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण स्वामी नारायण 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 स्वामी श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण भजमन्नारायण नारायण नारायण भजमन् श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्
बारियोने संस्कृतमां वातायन कहेवामां आवे छे। वात अयन पवन ने आववाने माटेनुं स्थान ज्यांथी पवन प्रवेशी शके पवननुं शुभागमन थई शके ते वातायन। तेवी ज रीते महर्षि वाल्मीकि अने संत शिरोमणि तुलसीदास जी महाराजे मानव जातिना उपर उपकार करी अने रामायण रच्यु। वातायन रामायण वातायन एटले जेमाथी पवन प्रवेशे ते सुंदर मजानुं स्थान सुंदर मजानुं साधन अने रामायण। रामायणनी रचना शा माटे करवामां आवी, रामायणनी रचनानो उद्देश शू, रामायणनी रचनानी पाछळ तेना रचयिता जे कवि छे ते कविनी कई दृष्टि समायेली छे ते रामायण वाच्येनी ते पहेला ज समजाई जाय छे। फक्त रामायण शब्द परथी ज समजाय छे, जेम वातायन शब्द परथी सहેલાઈથી સમજાય છે કે વિન્ડો વેન્ટિલેશન એને ઉગાડવામાં આવે તો અંદર પવનનો પ્રવેશ થાય અને પછી જે ગરમી હોય જે તાપથી સંતપ્ત થયેલા ઘરના માણસો હોય તે શીતળતા અનુભવે તેવી રીતે રામાયણ મહર્ષિ વાલ્મીકીને સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ કહેવા માગે છે કે જીવનને રામાયણમય એવું બનાવી દો કે એમાં રામનો પ્રવેશ થાય, જેવી રીતે પવનનો પ્રવેશ વાતાયન દ્વારા થાય તેવી રીતે અંતઃકરણ રૂપી વાતાયન દ્વારા રામનો પ્રવેશ જીવનની અંદર થાય તો જે તાપ છે ત્રણેય પ્રકારના શરીરના મનના અંતઃકરણના તે તાપનું શમન સ્વાભાવિક રીતે અને આપોઆપ થઈ શકે. માનવની પાસે ભૌતિક સંપત્તિ હોય, સમૃદ્ધિ હોય, વિદ્યા હોય, ઘણું બધું હોય અને તે છતાં પણ કેટલીક વાર માનવ શીતળતાનો, શાંતિનો, સ્વસ્થતાનો અનુભવ ના પણ કરતો હોય. ભૌતિક સમૃદ્ધિ, ભૌતિક સંપત્તિ, સાધન સામગ્રી પરાકાષ્ઠા પર પહોંચેલી હોય તો પણ કેટલીક વાર માનવનો અંતરાત્મા અતૃપ્તાવસ્થા અથવા શાંતિનો અનુભવ કરી રહ્યો હોય ઘણી બધી ઠેકાણે તેવું જોવા મળે છે. હમણાં જ અમે દક્ષિણ આફ્રિકામાં ગયા હતા ત્યારે ત્યાં આગળ અમે જોયું કે આખો દેશ સમૃદ્ધ છે. હીરાની ખાણો છે, સોનાની ખાણો છે, કોલસાની અનેક પ્રકારની ખાણો ત્યાં આવેલી છે. ભૌતિક રીતે સમૃદ્ધ દેશ છે અને તે છતાં પણ ત્યાંના જે સાગરકાંઠાઓ છે ત્યાં અને અંદરના વિભાગોમાં સેના રાખવી પડે છે. તો ત્યાં આગળ અમે એક અધિકારીને પૂછ્યું કે આટલી બધી સેના શું કામ રાખો છો? તો તેમણે કહ્યું કે સુરક્ષાને માટે. સુરક્ષાને માટે. અમે પૂછ્યું કે સુરક્ષા સોનાની ખાણ છે, હીરાની ખાણ છે તો પ્રાપ્ત થતી નથી? તેમણે કહ્યું કે નહીં, એ તો ભૌતિક સમૃદ્ધિ છે, પરંતુ ભૌતિક સમૃદ્ધિને સાચવવી પડે, ભૌતિક સમૃદ્ધિને લીધે જ બીજા કદાચ દેશો આક્રમણ કરવાને માટેની યોજના બનાવે તો અસાવધાન રહે પાલવે નહીં, એટલા માટે સેનાને રાખવી પડે છે. એટલે કેટલીક વાર તો અશાંતિ પણ અનુભવાય, હંમેશાને માટે સજગ રહેવું પડે. બહારની સંપત્તિ ઘણી હતી અને છતાં પણ માનવનો અંતરાત્મા અસ્વસ્થતાનો, અશાંતિનો અનુભવ કર્યા કરતો હતો. રામ નહોતા ત્યાં, રામનો પ્રવેશ નહોતો. જે જીવનમાં રામનો પ્રવેશ નથી તે જીવનની અંદર શાંતિ, તે જીવનની અંદર સ્વસ્થતા ન હોઈ શકે. રામાયણની અંદર પણ ભૌતિક સમૃદ્ધિથી સમૃદ્ધ રાવણ અને વાલી બંનેનો ઉલ્લેખ આવે છે. ત્યાં પણ ભૌતિક સમૃદ્ધિ પરાકાષ્ઠા પર પહોંચેલી હતી અને તે છતાં પણ રાવણને નિદ્રા આવતી નહોતી, સ્વસ્થતા નહોતી, શાંતિ નહોતી. કારણ કે તેણે જીવનને વાતાયનની પેટે રામાયણ બનાવ્યું નહોતું. રામનું અયન, રામનું શુભાગમન, રામનો શુભ પ્રવેશ તેના જીવનની અંદર, અંતઃકરણની અંદર થયો નહોતો. રામાયણ સૌથી પ્રથમ તો આપણને આ સંદેશો પૂરો પાડે કે તમે રામની સાથે સંપર્ક સાધ્યો, રામની સાથે આત્મિક અનુસંધાન સાધવાને માટેની પ્રવૃત્તિ તમે પ્રારંભી, કે પછી ભૌતિક સમૃદ્ધિ અથવા તો ભૌતિક સાધન સામગ્રીને સર્વકાય સમજી એની અંદર જ મમત્વ કરીને બેઠા અથવા આસક્ત થયા. જ્યાં સુધી તમે ભૌતિક સાધન સામગ્રીને, સંપત્તિને સર્વસ્વ સમજીને એની અંદર મમત્વ અને આસક્તિ કરશો અને જ્યાં સુધી શ્રી રામ પ્રત્યે અભિમુખ બનશો નહીં, જીવનને શ્રી રામમય બનાવવાને માટેના પ્રામાણિક પુરુષાર્થો નહીં પ્રારંભો ત્યાં સુધી જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ નહીં થઈ શકે, સંવાદિતા અથવા તો સ્વસ્થતાનું સર્જન પણ તે જીવન દ્વારા સધાશે નહીં. અને શ્રી રામ એટલે વાલ્મીકી અને તુલસી બંને કહે છે કે શ્રી રામ એટલે એવું એક તત્વ, એવી એક પરમ ચેતના જે તત્વ અથવા પરમ ચેતનામાંથી સમસ્ત સંસારનું સર્જન થાય, જે તત્વ અથવા તો ચેતનામાંથી પોષણ પામીને સમસ્ત સંસાર પરિપુષ્ટ બને, જીવન પ્રાપ્ત કરે અને અંત તો ગત્વા આખરે જેની અંદર સમસ્ત સંસારનો વિલય થાય. વેદોમાં જેને માટે કહેવામાં આવે છે, યતોવા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ ચ તદ બ્રહ્મેતિ વ્યજાજ્ઞાસસ્વ. તેને બ્રહ્મ જાણો, તેને ઓળખવાની કોશિશ કરો, જેમાંથી સમસ્ત સર્જન પ્રારંભ પામે, જેના આધારે ટકે અને છેવટે જેની અંદર સંસારનું વિલીનીકરણ થાય. રમંતે યસ્મિન યોગિનઃ સ રામઃ, જેની અંદર યોગીઓ રમે, જેની અંદર જ્ઞાનીઓ પોતાના મનને જોડે, બુદ્ધિ દ્વારા જે પરમચેતનાનું ચૈતન્ય તત્વનું ચિંતન મનન અનુશીલન કરે અને જે દ્વારા પોતાના આત્માનું અનુસંધાન એની સાથે સાધીને શાંતિ અથવા તો આનંદને અનુભવે, અને જે પરમ તત્વ રમે છે સમસ્ત વિશ્વની અંદર પણ, જળ ચેતનાત્મક સમસ્ત જગતની અંદર જે પરમ ચૈતન્ય તત્વ પરમાત્મા તત્વ રમી રહ્યું છે, તે જ શ્રી રામ. તે શ્રી રામની સાથેનું અનુસંધાન જે પણ સાધે અથવા તો પોતાના હૃદયની અંદર તે રામની પ્રસ્થાપના કરવાને માટેના પ્રામાણિક પ્રયત્નો કરે, તેને પોતાના જીવનની અંદર શાંતિ સાંપડી શકે, તે સ્વસ્થ બની શકે, નિશ્ચિંત થઈ શકે, નિર્ભય બની શકે, ભૌતિક સમૃદ્ધિની સાથે સાથે આ પ્રકારની આત્મપરાયણતા અથવા પરમાત્મા પ્રત્યેની અભિમુખતા હોય તો જીવન સંપૂર્ણ બની શકે, મુક્ત બની શકે, પ્રશાંતિને અનુભવી શકે. રામાયણ શબ્દ આ પ્રકારનો સંદેશો પૂરો પાડે છે. કથા તો પાછળથી ચાલુ થાય છે. આપણે ત્યાં જે જે ગ્રંથો રાખવામાં આવ્યા છે તે ગ્રંથોના નામ જ વ્યંજનાત્મક અથવા તો સૂચક છે, અને તે ગ્રંથોના નામોનો જ જો આપણે વિચાર કરીએ તો તેની અંદર ગ્રંથોનો બધો સાર, સંદર્ભ અથવા તો નિષ્કર્ષ સમાઈ જાય, અને પછી આપણે પુસ્તકને બંધ જ કરી દઈએ કદાચ અને ન જ વાંચીએ, તો પણ તે પુસ્તક દ્વારા જે કાંઈ અભિપ્રેત હોય તે સહેલાઈથી સમજી શકાય છે. એટલે મેં કહ્યું કે વાતાયન તેવી રીતે રામાયણ દિલના દરવાજાને શ્રી રામ પ્રત્યે ઉઘાડી નાખવા અને શ્રી રામનો પ્રવેશ જીવનની અંદર થવા દેવો, પરમાત્માના પ્રેમથી પ્રાણને રંગી દેવાને માટેનો પ્રયત્ન કરવો, હૃદય રૂપી સિંહાસનના ઉપર પરમાત્મા રૂપી શ્રી રામ જે જડ ચેતનાત્મક જગતની અંદર રમી રહ્યા છે તેમનો અભિષેક કરવો, અને તે રામનું સ્મરણ મનન નિધિધ્યાસન રટન કરતા કરતા શ્રી રામના જીવનને પોતાના જીવનની સાથે સંમિશ્રિત કરવાને માટેનો પ્રયત્ન કરીને શ્રી રામની કૃપાના સરોવરમાં સ્નાન કરવાને માટે તૈયાર થવું રામાયણનો આ સંદેશો છે. અને રામાયણની અંદર તે વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે જુઓ, જેમણે પોતાના જીવનને રામમય બનાવ્યા, જેમણે પોતાના જીવન પ્રત્યે રામ પ્રત્યેની અભિમુખતા કેળવી, તે કેવી સ્થિતિએ પહોંચ્યા, અને જે રામથી વિમુખ બન્યા તેમની કેવી દુર્દશા થઈ, ભરતની કેવી ઉત્તમ દશા થઈ, લક્ષ્મણની કેવી ઉત્તમ દશા થઈ, એની સાથે સાથે હનુમાન વિભીષણ સુગ્રીવાદીને કેવી રીતે ઉત્તમ પ્રકારની શાંતિ, ઉત્તમ પ્રકારનો આનંદ, જીવનની સાર્થકતા તેમના જીવનકાળ દરમિયાન જ પ્રાપ્ત થઈ, તો પછી બીજા પક્ષે જે રામથી વિમુખ હતા, વિરોધી હતા શ્રી રામના, પરમાત્મા પરાયણ નહોતા, પરમાત્માની પ્રસન્નતાને માટે જીવન જીવતા નહોતા, તેવા વાલીની શી દશા થઈ, તે જ પ્રમાણે રાવણની કેવી દુર્દશા થઈ, મારીચની કેવી દશા થઈ, રામાયણ તે આપણી સમક્ષ રજૂ કરે છે અને પ્રકારાંતરે પૂછે છે કે તમારે કયો ભાગ ભજવવો છે, મારીચનો ભજવવો છે, વાલીનો ભજવવો છે, રાવણનો ભજવવો છે, કાલ નેમી રાક્ષસનો ભજવવો છે, કોનો પાઠ ભજવવો છે, અથવા તો હનુમાનનો ભજવવો છે, શ્રી રામના ચરણોમાં તમારા ચિત્તને પરોવીને સમસ્ત જીવન શ્રી રામની સેવાર્થે અને શ્રી રામની કૃપાને માટે નિર્ગમન કરવું છે, વિભીષણની પેઠે ભીષણતા રહિત બનીને મંગલમય થઈને શ્રીરામનું શરણ સ્વીકારીને ધન્ય બનવું છે, અથવા તો સીતાની જેમ જ શ્રીરામની અંદર તમારી સમસ્ત ચિત્તવૃત્તિઓનું કેન્દ્રીકરણ કરીને કૃતાર્થ બની જવું છે, અથવા તો લક્ષ્મણ અને ભરતની પેઠે સુગ્રીવની પેઠે તમારા જીવનને રામમય બનાવીને છેવટે ધન્યતાને અનુભવવી છે. રામાયણ આપણને પૂછે છે બે માર્ગો છે, એક રામ તરફનો માર્ગ છે, એક રામથી વિરુદ્ધનો માર્ગ છે, રામા વિમુખ થવાનો એક માર્ગ, એક રામ વિમુખ થવાનો માર્ગ છે. તો તે પ્રકારે જે માર્ગનું અનુસરણ કરવું હોય તે માર્ગનું અનુસરણ કરવા માટે માનવ સ્વતંત્ર છે. રામાયણ કહે છે કે રામનો જો પ્રવેશ જીવનમાં થશે તો કથા સફળ થશે, તો વાચન સફળ થશે, મનન સફળ થશે. વાચન મનન કેવળ શ્લોકો ચોપાઈઓને મોઢે કરવા માટે નથી, વાચન મનન કેવળ બુદ્ધિનું પ્રદર્શન કરવાને માટે નથી, વાચન મનન છેવટે શોખને માટે નથી, સમયને નિર્ગમન કરવાને માટે નથી. વાચન મનન રામાયણનું થાય, શ્રવણ થાય, ચિંતન કરવામાં આવે તે છેવટે જીવનને રામમય કરવાને માટે છે, રામને લાવવા માટે છે, રામને ઉતારવા માટે છે. જીવનમાં શ્રી રામનો પ્રવેશ થાય તેને માટેના પ્રામાણિક પ્રયત્નો કરવા માટે છે, અને જો તે પ્રયત્ન થાય તો જીવન ધન્ય બની જાય. રામાયણનું મહાત્મ્ય તે પ્રકારે કહે છે. રામાયણના મહાત્મ્યની અંદર રામાયણને આનંદ કાનન કહેવામાં આવ્યું છે. તે જમાનાના સર્વશ્રેષ્ઠ સંત પુરુષ આનંદ બ્રહ્મચારી કાશીમાં નિવાસ કરતા હતા, તેમને તુલસીકૃત રામાયણની હસ્તપ્રત મોકલવામાં આવી હતી અભિપ્રાયને માટે. તો તુલસીકૃત રામાયણની હસ્તપ્રતને સુચારૂ રૂપે સંપૂર્ણપણે વાંચ્યા વિચાર્યા પછીથી આનંદ બ્રહ્મચારીએ શેરો માર્યો, નોંધ લખી હતી કે આ રામાયણ નથી પરંતુ આનંદ કાનન છે. આનંદનું જ વન, જ્યાં જુઓ ત્યાં આનંદ આનંદ જ છે. કારણ કે રામના ગુણગાન ગાવામાં આવ્યા તો પછી એની અંદર આનંદ આનંદ જ હોય. એટલી બધી વાર રામને યાદ કરવામાં આવ્યા છે રામાયણમાં, પ્રભુ શબ્દનો પ્રયોગ રામાયણની અંદર રામને માટે કરવામાં આવ્યો છે કે લગભગ આપણને દરેક પાને રામનું સ્મરણ અને રામને માટે વપરાયેલા સમાનાર્થી શબ્દ પ્રભુનો પ્રયોગ થયેલો દેખાય છે. આપણું મન શ્રી રામમય થઈ જાય, પ્રભુમય બની જાય, એને માટેની સામગ્રી પીરસવામાં આવી છે. આનંદ આનંદ થઈ જાય છે. જેમ જેમ રામાયણને વાંચતા જઈએ, વિચારતા જઈએ, સાંભળતા જઈએ તેમ તેમ. એટલા માટે આનંદ બ્રહ્મચારીએ લખ્યું, આનંદ કાનને યસ્મિન જંગમસ તુલસી તરુ કવિતા મંજરી યસ્ય રામ ભ્રમરભૂષિતા. કવિતા રૂપી મંજરી છે, રામ રૂપી ભ્રમર છે, ફરિયાદ કરે છે આ મંજરીની ઉપર, અને આનંદ રૂપી વન છે. કવિતા એટલી બધી સુંદર લાગે છે કે એનો રસાસ્વાદ માણ્યા જ કરીએ, જીવનને રામમય બનાવ્યા જ કરીએ. મહાત્માની અંદર એક સુંદર કથાનું નિરૂપણ કરવામાં આવ્યું. રામ કથામાં કેટલી બધી શક્તિ છે. રામ કથા જે આપણે એમ ધારીએ કે આ ઘટવાનું નથી તેને પણ ઘટાવી શકે તેવી બધી શક્તિ શંકરાચાર્ય મહારાજે માયાની વ્યાખ્યા આપતા એક ઠેકાણે લખ્યું, અઘટિત ઘટના પટી યસી માયા. અઘટિત ઘટના, જે ઘટના ઘટી નથી, જે ઘટના ઘટી શકે તેમ પણ નથી. તેને ઘટાવવામાં બનાવવામાં પટી યસી જે કુશળ છે તે માયા કહેવાય, પરમાત્માની શક્તિ કહેવાય. તો પરમાત્માની શક્તિ જ્યારે આટલી બધી વિરાટ હોય તો પછી પરમાત્મા પોતે કેટલા બધા વિરાટ હોય, પરમાત્મા પોતે કેટલા બધા શક્તિ સંપન્ન હોય. રામચરિત માનસના મહાત્મની અંદર તે પ્રત્યે અંગુલી નિર્દેશ કરતા કહેવામાં આવ્યું છે કે કાશી નરેશને સંત શિરોમણી તુલસીદાસજીને માટે અત્યધિક પ્રેમ અને આદર ભાવ હતો. સંત શિરોમણી તુલસીદાસ મહારાજને પોતાના જીવનકાળ દરમિયાન કાશીના પંડિતોના વિરોધને સહન કરીને કેટલીક વાર કાશીનો ત્યાગ કરવો પડ્યો હતો, પરંતુ કાશી નરેશ જે રામનગરમાં રહેતા હતા ગંગાને બીજે કાંઠે, તે તુલસીદાસજી પ્રત્યે અત્યધિક પ્રેમ રાખતા હોવાથી તે પાછા તુલસીદાસને કાશીમાં લઈ આવ્યા હતા. અને છેવટના સમય પર્યંત તુલસીદાસજી પછી આજે જ્યાં કાશીમાં અસી ઘાટ છે, એ અસી ઘાટની બાજુમાં તુલસી ઘાટ છે, ત્યાં જે મકાન છે જ્યાં અખંડ દીપક બળે છે અને રામચરિત માનસની એક અસ્તપ્રત ત્યાં મૂકવામાં આવી છે, ત્યાં નિવાસ કરતા હતા. ત્યાં એમને પોતાના પાર્થિવ તનુનો પરિત્યાગ કર્યો હતો. તો તે વખતે જ્યારે કાશીમાં તુલસીદાસજી નિવાસ કરતા હતા તે વખતે એક અસાધારણ ઘટના બની ગઈ હતી. કાશી નરેશ અને દક્ષિણમાં દ્રવિડ દેશના નરેશ બંનેની વચ્ચે અસાધારણ મૈત્રી અથવા પ્રીતિ હતી, અને તે મિત્રતાને ટકાવી રાખવાને માટે બંનેએ પરસ્પર વચન આપ્યા હતા, સંકલ્પ કર્યો હતો કે જો તમારે પુત્ર થાય અને અમારે પુત્રી થાય તો, અથવા તમારે પુત્રી થાય ને અમારે પુત્ર થાય તો ભવિષ્યમાં બંનેના લગ્ન કરવા, જેથી આપણો સંબંધ ચાલુ જ રહ્યા કરે. બંને નક્કી કરી નાખ્યું કે બરાબર છે, આ રીતે આપણા પ્રેમની ગાંઠ ચાલુ રહી શકશે. વખત વીતતો જ ગયો અને કાશી નરેશને ત્યાં જન્મ થયો પુત્રનો. દ્રવિડ દેશના રાજા હતા તેમને ત્યાં પણ ખબર પડી ગઈ અમને કે કાશી નરેશને ત્યાં પુત્રનો જન્મ થયો છે. એટલે દ્રવિડ દેશના રાજાને એમ થયું કે આપણે ત્યાં પુત્રીનો જન્મ થાય તો સારું, પરંતુ કાળની ગતિ ઘણી ગહન, માનવની બુદ્ધિ ત્યાં કાંઈ કામ કરી શકે નહીં. માનવ એક વસ્તુ કરવા માંગે, કાળ કાંઈક બીજું જ વિચારતો હોય. એટલે દ્રવિડ દેશને ત્યાં પુત્રી થવાને બદલે પુત્ર જ થયો. કાશી નરેશને ત્યાં પણ પુત્રનો જન્મ, દ્રવિડ નરેશને ત્યાં પણ પુત્રનો જન્મ. દ્રવિડ નરેશે આ વાતને છુપાવી રાખી, આપણે ત્યાં પુત્રનો જન્મ થયો છે તે વાતની કોઈને ખબર ના પડવી જોઈએ, નહીં તો કદાચ આપણી પારસ્પરિક જે પ્રીતિ અથવા મૈત્રી છે તેની અંદર અંતરાય ઉપસ્થિત થઈ શકે. એટલે બહાર એમણે જાહેરાત કરી કે આપણે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. કાશી નરેશને પણ કહેવડાવ્યું કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો, અમારે ત્યાં પુત્રીનો જન્મ થયો, હવે ભવિષ્યમાં બંનેના લગ્ન થઈ શકશે, અને આપણે જે પારસ્પરિક સંકલ્પો કર્યા અથવા વચનો આપ્યા તે વચનોને આપણે પાળી શકીશું. વાત છૂપી રહી, ક્યાં સુધી છૂપી રહી શકે? લગ્ન લેવાયા પછી પુત્ર ને પુત્રી અથવા બંને પુત્રો મોટા થઈ ગયા, લગ્નનો સમય આવી ગયો, લગ્ન લેવાયા પણ ખરા, અને જાનૈયાઓ તૈયાર થઈ ગયા, તે વખતે ખબર પડી ગઈ કાશી નરેશને કોઈ રીતે કે દ્રવિડ દેશના રાજાને ત્યાં જન્મ થયો છે તે પુત્રનો જ થયેલો છે, પુત્રીનો થયેલો નથી, એટલે આ લગ્ન તો થઈ શકે તેમ. ઘણી ચિંતા થઈ ગઈ કાશી નરેશને, શું કરવું? બધી જ તૈયારીઓ લગ્નને માટેની થઈ ગઈ છે, છેવટે આ ઘટસ્ફોટ થયો, રહસ્યનું ઉદઘાટન થયું, શું કરવું જોઈએ? એમને યાદ આવ્યું કે સંત બધું કરી શકે, સંતની જો કૃપા હોય તો કાંઈ પણ અશક્ય નથી જો સંતની કૃપા હોય તો. એટલે તુલસીદાસજી મહારાજ પાસે કાશી નરેશ પહોંચ્યા, દ્રવિડ દેશના રાજા પણ પહોંચ્યા, સાચી હકીકત જણાવી દીધી. તુલસીદાસજીને કાંઈક સહાનુભૂતિ પેદા થઈ હશે, હમદર્દી ઉત્પન્ન થઈ હશે. એમણે તરત જ કહ્યું કે કાંઈ વાંધો નહીં, જેવી શ્રી રામની ઈચ્છા. આપણે રામચરિત માનસ છે, રામાયણ છે, તેનું પારાયણ કરીએ અને સંકલ્પ કરીએ, શ્રી રામની કૃપા માટે પ્રાર્થના કરીએ, અને પછી શ્રી રામ જે ચુકાદો આપણને આપે તે આપણે સ્વીકારી લઈએ. કદાચ તે ચુકાદો અથવા ફેંસલો અનુકૂળ પણ હોય, કદાચ અનુકૂળ ના પણ હોય, પ્રતિકૂળ પણ હોય. કારણ કે આપણે જેવો સ્વીકારીએ અથવા તો આપણે જેવો ઈચ્છીએ તેવો ચુકાદો આપવાને માટે રામ કાંઈ બંધાયેલા નથી. જેમાં આપણું કલ્યાણ હશે તેવો જ ફેંસલો આપશે. રામ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, પણ ભક્તો ઉપર કૃપા કરે. કદાચ આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ, આપણી ઈચ્છા સ્વીકારે. એટલે તુલસીદાસજી મહારાજે પછી પોતાનું સ્વરચિત રામચરિત માનસ હતું, એ રામચરિત માનસનું પારાયણ પ્રારંભ્યું. દ્રવિડ દેશના રાજા કાશી નરેશ સાંભળવા માટે બેઠા. ત્યાં આગળ પેલા સંતાનોને પણ બેસાડવામાં આવ્યા. 9 દિવસ સુધી કથા ચાલી, 99 પારાયણ પૂરું થઈ ગયું. અને પછી તુલસીદાસજી મહારાજે સંકલ્પ કર્યો, હાથમાં પાણી લઈ શ્રી રામનું સ્મરણ કરીને, તો પરિણામે એકદમ પરિવર્તન થઈ ગયું. દ્રવિડ દેશના રાજાને જે પુત્ર હતો તેને ઠેકાણે પુત્રી થઈ ગઈ, અને કાશી નરેશના જે પુત્ર હતા તે પુત્ર રહ્યા. બંનેને આશ્ચર્ય થયું, સુખદ આશ્ચર્ય થયું. તો તુલસીદાસે કહ્યું કે શ્રી રામની કૃપા તો અનંત છે, અને શ્રી રામની કૃપા રામાયણની અંદર ઉતરેલી છે, અને મેં શ્રદ્ધા ભક્તિપૂર્વક શ્રી રામનું સ્મરણ કર્યું અને રામચરિત માનસનો પાઠ કર્યો, એનું પારાયણ અથવા અનુષ્ઠાન કર્યું. એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સ ઈશ્વરઃ. ઈશ્વરને માટે જે કહેવામાં આવ્યું કે કોઈ વસ્તુ કરી પણ શકે, કોઈ વસ્તુ કરવી ના હોય તો ના પણ કરી શકે, અને અન્યથા કર્તુમ એક રીતે થવાની હોય તેને બીજી રીતે પણ કરી શકે, આવી જે શક્તિ છે પ્રભુની, તે શક્તિ સંતોની અંદર પણ કદાચ આવે. હમણાં અમે દક્ષિણ આફ્રિકા ગયા, તો દક્ષિણ આફ્રિકામાં દુકાળ જેવું હતું, વરસાદ વરસતો જ નહોતો. તો ત્યાંની સરકારે, દક્ષિણ આફ્રિકાની સરકાર છે, રેડિયો પરથી જાહેરાત કરી કે આપણા દેશના પ્રજાજનોએ પરમાત્માને પ્રાર્થના કરવી વરસાદ માટે, કારણ કે આ વર્ષે વરસાદ નથી, બહુ જ ઓછો છે, દુકાળની પરિસ્થિતિ, પાણીની મુશ્કેલી પડશે. તો ઠેર ઠેર પ્રાર્થનાઓ થવા માટે, અને અમારે ડર્બનમાંથી બહાર જવાનું હતું બીજા શહેરોમાં પ્રવચનો કરવાને માટે, લગભગ 15 જેટલા શહેરોમાં. તો જ્યારે અમારા કાર્યકર્તાઓ ટેલિફોન પર તેમની સાથે કાર્યક્રમ ગોઠવવા માટે વાતો કરતા, તો સામેથી તે ભાઈઓ કહેતા કે મહાત્માજીને કહેજો કે વરસાદ લેતા આવે, વરસાદ નથી દક્ષિણ આફ્રિકા. તો હું ઘણી વાર કહેતો કે અમારી સાથે કાંઈ ભારતથી થોડો વરસાદ આવેલો છે, અમે તો પ્રેમનો વરસાદ, ભક્તિનો વરસાદ વરસાવીએ, વૈરાગ્યનો વરસાદ વરસાવીએ. સ્થૂળ વરસાદ તો પ્રભુના હાથની વાત છે, પરંતુ એ લોકોને એટલો બધો વિશ્વાસ હતો કે સંત હોય તો એના પગલાં હંમેશા પવિત્ર હોય, અને આપણને શાંતિ મળે પણ ખરી, આપણને અનુકૂળતા મળે પણ ખરી. અને ઈશ્વરને કરવું પણ એવું હતું કે અમે જ્યારે ભારતથી નીકળ્યા અને અમારે જ્યારે પ્લેન બદલવાનું હતું મોરિશિયસ, ત્યારે પ્લેનમાંથી ઉતર્યા એટલે વરસાદ ચાલ્યું જ હતું. પછી જ્યારે અમે ડર્બન પહોંચ્યા ત્યારે વરસાદ ચાલુ, એરપોર્ટમાંથી બહાર નીકળ્યા, અમે કોઈ વરસાદની ઋતુ છે, વરસાદ આવે છે? તો કે ઘણા દિવસથી બંધ હતો, આજે જ આવ્યો, તમે આવ્યા એટલે વરસાદ પણ ચાલુ થયો. મેં કહ્યું બહુ સારી વાત છે. અને ડર્બનમાં પણ થોડે થોડે દિવસે વરસાદ રહ્યો, અને જે ભાઈઓ બહારગામ બોલાવે ત્યાં ત્યાં અમે જઈએ ત્યારે વરસાદ ચાલુ જ થઈ જાય ત્યાં આગળ, અને બધાને બહુ નવાઈ લાગતી હતી. તમે આ શરત મૂકેલી કે મહાત્માજી આવે તો વરસાદ વરસાવજો, ઈશ્વર તમારી શરત પૂરી કરે છે, ઘણી સારી વાત છે. પાછા અમે ડર્બન આવ્યા, બધો જ કાર્યક્રમ પતાવીને 3 મહિના પછી ત્યારે પણ વરસાદ ચાલુ રહ્યો. પરંતુ એ વરસાદ કાંઈ એટલો બધો નહોતો કે એમની ક્ષતિની પૂર્તિ સ્વાભાવિક રીતે જે થતી હોય તે કરી શકે. પરંતુ માણસોની એવી ભાવના હતી કે સંત પુરુષ એટલે જાણે દુઃખ દૂર થઈ જાય, સંત પુરુષ એટલે જાણે કુદરતના કોપ હોય તે પણ ઓછા થઈ જાય. આવી એક પ્રકારની ભાવના હોય છે માણસોની અંદર. તો તેવી ભાવના આ બંને રાજાઓની અંદર પણ હતી કે તુલસીદાસજી છે, હવે રામચરિત પારાયણ કરે છે, આપણી ભાવના પૂરી થઈ જશે, તો જે નથી થવાનું તે પણ થઈ જશે. અને ખરેખર તે થઈ ગયું. ત્યારે બંનેને સુખદ આશ્ચર્ય થયું, અને પછી બંનેની વચ્ચેની પ્રીતિ અને મિત્રતા ઉત્તરોત્તર વધતી ચાલી, બંનેના લગ્ન પણ થયા. રામચરિત માનસનું આ મહાત્મ્ય, એનો મહિમા પારાયણનો આ રીતે મહાત્મની અંદર કહેવામાં આવ્યો છે. મને નથી લાગતું કે આપણામાંથી કોઈ આટલા માટે પારાયણ કરે, કોઈ છોકરી હોય તેને છોકરા થવાનું મન થાય, અથવા કોઈ છોકરાને છોકરી થવાનું મન થાય. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે જે સહજ છે, નૈસર્ગિક છે, પ્રાકૃતિક છે, એ પ્રાકૃતિક જે ઘટના પ્રવાહો છે, એ ઘટના પ્રવાહોની અંદર પણ વિક્ષેપ કોણ પેદા કરી શકે? ઈશ્વર જ કરી શકે છે. ઈશ્વરનો પ્રેમ કરી શકે, ઈશ્વરની ભક્તિ કરી શકે, અને ઈશ્વરની શરણાગતિ સાચા દિલથી સ્વીકારનારા જે ભક્તો હોય તે પણ એની અંદર હસ્તક્ષેપ જો ધારે તો કરી શકે. કાંઈ મુશ્કેલ વાત નથી, એમને માટે સહેલું છે, પ્રભુને માટે સહેલું છે, બની શકે છે. પરંતુ રામાયણનું જે પારાયણ છે અથવા વાચન મનન છે તે તો ખરેખર તુલસીદાસજી મહારાજ લખે છે તે પ્રમાણે સ્વાંતસ્તમઃ શાંતયે, આપણા પોતાના અંતકરણની અંદર જે અવિદ્યારૂપી તમ અંધકાર ભરેલો છે તે અંધકારની નિવૃત્તિને માટે, અને છેવટે આપણા હૃદયરૂપી વાતાયનોને ઉગાડી નાખવા માટે, મન બુદ્ધિના બારી બારણાને ખોલી નાખવા માટે, અને જે શ્રીરામ સમસ્ત જગતની અંદર વ્યાપેલા છે, પ્રસરેલા છે, તે રામની કૃપા એને પામવાને માટે, અનુભવવાને માટે છે, તે હેતુને લક્ષ્યમાં લઈને આપણે જો રામાયણનું પારાયણ અથવા રામાયણનો પાઠ કરીએ અથવા રામાયણનું ચિંતન મનન કરીએ તો આપણને પ્રશાંતિની પ્રાપ્તિ થાય, સ્થિરતાની પ્રાપ્તિ થાય, સ્વસ્થતાની પ્રાપ્તિ થાય અને સુખની પ્રાપ્તિ થાય. તુલસીદાસજી મહારાજ પણ શ્રીરામની પ્રાર્થના એટલા માટે જ કરતા હોય તેમ દેખાય છે. તુલસીદાસજીએ પોતે લખેલું છે, કામાદિ ખલદલ ગંજનમ મમ હૃદય કંજ નિવાસ કરું, કામાદિ ખલદલ ગંજનમ, જે કામ ક્રોધાદિ ખલ એમનું જે ટોળું મારા હૃદયની અંદર વિરાજેલું છે તેમના ગંજનને માટે, તેમના નાશને માટે તમે કૃપા કરો અને મારા હૃદયની અંદર વાસ કરો. આ જ અભિલાષા, આ જ અભિપ્સા તુલસીદાસજીના મનની અંદર પણ છે. કોઈ લૌકિક પદાર્થોની લાલસા અથવા અભિલાષા નથી, અને છતાં પણ કોઈ લૌકિક પદાર્થોની અભિલાષાથી પ્રેરાઈને રામાયણનો આધાર લે અથવા રામચરિત માનસનો આધાર લે તો કેટલીક વાર તે લાલસા અથવા ઈચ્છાઓ પણ પ્રભુની કૃપા હોય તો પૂરી થઈ શકે છે, બની શકે. માણસની અંદર શ્રદ્ધા હોવી જોઈએ, પણ એટલેથી માણસે અટકવું ન જોઈએ, આગળ વધવું જોઈએ. અને આત્મિક ઉન્નતિને માટે રામાયણ જેવા મહાન ગ્રંથોનો આધાર લેવો જોઈએ, તો માનવ પોતાના જીવનની અંદર સાચું પાથેય પામી શકે અને પોતાના જીવનનું સર્વ પ્રકારે સાર્થક્ય કરે, જીવનને ધન્ય બનાવી શકે. આરંભમાં તુલસીદાસજી ઋણ સ્વીકાર કરે છે, પ્રારંભમાં ઋણ સ્વીકાર કરે છે, અંતે પણ ઋણ સ્વીકાર કરે છે. પોતાની પહેલા પણ રામાયણની રચના જેમણે કરેલી છે, મહર્ષિ વાલ્મીકિ, તેમને સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ સાદર યાદ કરે છે, શંકર ભગવાનને પણ યાદ કરે છે. મહર્ષિ વાલ્મીકી પોતાના તમસા નદી પરના આશ્રમમાં વિરાજતા હતા, સંધ્યા વંદનાદિ કરવા માટે જતા હતા ત્યારે એક પારધીએ પોતાના ધનુષ્ય પરના બાણને માર્યું અને સારસ પક્ષીઓનું જોડું નિસર્ગને ખોળે સ્વૈર વિહાર કરતું હતું એ જોડામાંના એક સારસ પક્ષીને બાણ વાગ્યું. જ્યારે જોયું વાલ્મીકી આ દૃશ્ય ત્યારે એમનો અંતરાત્મા રડવા લાગ્યો, કકડી ઉઠ્યો અને એમના શ્રીમુખમાંથી કવિતાની અનુષ્ટુપની પંક્તિઓ સ્વાભાવિક રીતે નીકળી પડી. હે નિષાદ, તે કુદરતને ખોળે ખેલનારા પક્ષીઓમાંના એકને તારા બાણથી મારી નાખ્યું, એટલા માટે તને ચિરકાળ સુધી શાંતિની પ્રાપ્તિ નહીં થાય. શાંતિની પ્રાપ્તિ તો તેને જ થાય છે જે બીજાને શાંતિ આપવાના પ્રયત્નો કરે, તે જ સુખી થઈ શકે જે બીજાના સુખનો વિચાર કરે, વિચાર કરીને બેસી ના રહે પરંતુ બીજાના જીવનને સુખમય કરવાની કોશિશ કરે, તેને જ બદલામાં સુખ સાંપડે છે. તો તે તો આ સારસ પક્ષીના જોડાને દુઃખી બનાવી દીધું, એટલા માટે તને સુખની પ્રાપ્તિ નહીં થાય. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમા યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિહી કામ મોહિતમ. કામ મોહિત થયેલા એક સારસ પક્ષીને તે માર્યું તો આ ઠીક નથી. આ રીતે મહર્ષિ વાલ્મીકીએ અનુષ્ટુપ છંદમાં શ્લોકની રચના કરી અને પાછળથી તે જ અનુષ્ટુપ છંદમાં રામાયણની રચના પણ કરી. ત્યાં પણ કથાવસ્તુ એક જ જાતનું હતું, ત્યાં પણ કુદરતને ખોળે રમનારા રામ અને સીતા સારસ પક્ષી જેવા પ્રેમવાળા હતા. એક પારથી રાવણ ત્યાં પણ આવ્યો અને પછીથી તે રાવણે વિરહનું બાણ માર્યું. વ્યથિત થઈ ગયા સારસ પક્ષી રામ અને સીતાના સ્વરૂપમાં. પ્લોટ તો એક જ પ્રકારનો હતો, પહેલા બાણ માર્યું કૈકેયી એ પારધી બનીને, પછીથી બાણ માર્યું રાવણે પંચવટીમાં બીજા નંબરના પારધી થઈને. આ રીતે ચાલ્યા જ કર્યું. છેવટે પછીથી ધોબીએ બાણ માર્યું જ્યારે અયોધ્યામાં પાછા ગયા ત્યારે. અને આ સારસ પક્ષીનું જે યુગ્મ હતું તેના સુખ અને તેની શાંતિને હણવાને માટેનું કાર્ય કર્યું. તો તે મહર્ષિ વાલ્મીકીને પણ સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ પોતાની કવિતામાં યાદ કરે છે અને સાથે સાથે શંકર ભગવાનનું પણ સ્મરણ કરે છે. શંકર ભગવાનનું સ્મરણ કરીને સમસ્ત જગતની અંદર શ્રી રામનું દર્શન કરીને સમસ્ત જગતને પ્રણામ કરે છે. જેનું જીવન રામમય બને છે એને માટે રામ મંદિરમાં જ રહેતા નથી, એને માટે રામ રામાયણ ગ્રંથમાં જ રહેતા નથી, એને માટે રામ અયોધ્યામાં જ રહેતા નથી. સમસ્ત જગતમાં રામનો તે અનુભવ કરે, જડ ચેતનાત્મક સમસ્ત સંસારમાં એની આંખ એવી અલૌકિક બની જાય કે એને રામ જ દેખાયા કરે. જે રમે છે પ્રભુ, તે રમનારા પ્રભુનું દર્શન તેને થાય. એટલે તુલસીદાસજી મહારાજ એવી ઉચ્ચોચ્ચ અવસ્થા પર શ્રીરામની કૃપાથી પહોંચ્યા એટલે આરંભમાં રામચરિત માનસમાં વંદન કરતા એ જડ ચેતનાત્મક સમસ્ત જગતમાં શ્રીરામનું દર્શન કરીને વંદન કરે છે. જડ ચેતન સૌ જીવને ગણી રામમય હું, ગણી રામમય હું, જોડી બંને હાથને પ્રેમ પ્રણામ કરો, પ્રેમ પ્રણામ કરો. જો તમને ગાતા આવડતું હોય તો આનું વાત કરું ત્યારે બોલજો. જડ ચેતન સૌ જીવને ગણી રામમય હું, ગણી રામમય હું, જોડી બંને હાથને પ્રેમ પ્રણામ કરો, પ્રેમ પ્રણામ કરો. દાનવ દેવ મનુષ્યને યક્ષ તથા ગંધર્વ, યક્ષ તથા ગંધર્વ, વિહંગ પ્રેત વનસ્પતિ, વિહંગ પ્રેત વનસ્પતિ યક્ષ તથા કિન્નર યક્ષ તથા કિન્નર. ત્યાં સુધી તુલસીદાસજી કહે છે કે રાક્ષસોને પણ વંદન કરું છું. નિશાચરોની સર્વની વંદો પ્રેમ કરી, વંદો પ્રેમ કરી, સર્વે કૃપા કરો હવે સૌને વંદન કરો. 84 લાખ યોનિમાં જેટલા જીવો છે, તુલસીદાસજી કે છે મારી દ્રષ્ટિ જેવી થઈ કે હું રામ સિવાય કઈ જોઈ શકતો જ નથી. યોનિ ચાર 84 લાખ, યોનિ ચાર 84 લાખ, એમાં જીવ કરે છે વાસ, એમાં જીવ કરે છે વાસ, એમાં જીવ કરે છે વાસ, એમાં જીવ કરે છે. જળ પૃથ્વીને વ્યોમ મહી, જળ પૃથ્વી જીવે છે જે જીવ રહી, જીવે છે જે સિય રામમય જાણી જગને, સિય રામમય કરું પ્રણામ જોડતા કરને, કરું પ્રણામ જોડતા, કરું પ્રણામ જોડતા કરને, કરું પ્રણામ જોડતા. ગણી મને પોતાનો દાસ, ગણી મને કૃપા કરો છલ છોડી ખાસ, કૃપા કરો એથી કરું કૃપાની, મને કરશો ના સ્વપ્ને યહતાશ, મને કરશો ના સ્વપ્ને યહતાશ. શા માટે કૃપા માંગી? સૌની અંદર શ્રી રામનું જ તો દર્શન કરું, કારણ કે મારું હૃદય રામાયણ વાતાયન જેવું બની ગયું, ઉઘડી ગયું તો શ્રી રામ જ મને બધે જ દેખાયા કરે. હનુમાનજીને પૂછવામાં આવ્યું હતું કે તમે આ મણકાઓને સ્વીકારતા નથી, લઈ લો છો તો શું? હનુમાને કહ્યું મારી પાસે શ્રી રામ છે, એનાથી મોટી મિલકત કઈ છે? દક્ષિણ આફ્રિકામાં મારી પાસે એક ભાઈ આવ્યા અને એક ભાઈ આવીને કહ્યું યોગેશ્વરજી આ ભેટ. શું છે ભાઈ? બોક્સ છે. શું? તો કે ઉગાડો એટલે ખબર પડે. મેં કહ્યું તમે જ ઉગાડો, મારે તમારા બોક્સને વળી ઉગાડવું શું કામ પડે? ઉગાડો એટલે એમણે ઉગાડ્યું. તો હીરા અને સોનાના સિક્કા, હીરાના ટુકડા અને સોનાના સિક્કા. મને કે આ તમને ભેટ, તમે આવીને જે કાર્ય કર્યું છે એના બદલામાં અમે પ્રેમથી ભેટ આપીએ, લઈ જવાનું તમારે દેશમાં. મેં કહ્યું મારે કઈ જરૂર નથી, મારે કઈ જરૂર, મારે આ હીરાના અને સોનાના સિક્કાઓની આવશ્યકતા નહીં. તો કે મા સર્વેશ્વરીને આપો. મા સર્વેશ્વરી તો સાથે હતા ને, આ તો 22મી તારીખે એમના પૂજ્ય માતાનો સ્વર્ગવાસ થયો છે, એટલે હમણાં 2-4 દિવસ પછી આવશે એટલે સાથે જ હોય છે. કે માને આપો. મેં કહું મા પણ નહીં લેવો, મા તો રૂપિયા કોઈ આપે તો લેતા નથી, કપડા આપે તો લેતા નથી, તો શું લેતા નથી, માટે આ નહીં લે, મા ત્યાં જતા. મેં કહું તમારે આ જોઈએ, આ ભાઈ આપવા માંગે? તો કે બિલકુલ. અમારે જોઈએ ને? તો કે આ તો બહુ જ કામ લાગે, હીરા સોનું. મેં કહું અમારી પાસે હેતના હીરા, અમારી પાસે શુદ્ધિનું સોનું, સંયમનું સોનું, અમે જ હીરા જેવા છીએ, અમારે વળી આ બહારના હીરા શું કરવા? અમે તો ખાણ રૂપે ફરીએ, અમારી ખાણ છે. જેમ જોહાનિસબર્ગમાં ખાણો હીરા ને સોનાની, એમ માનવ જીવન ખાણ જેવું, એમાંથી અમે તો કાઢ્યા જ કરીએ છીએ. અને તમારે જોઈતા હોય તો બોક્સ આપીએ 2-4, પણ બહારથી નહીં દેખાય, આ બોક્સ તમારા દેખાય છે, માટે લઈ લો. તો કે મેં ખાસ લાવ્યા અને ખરીદ્યા છે, લાખો રૂપિયા તમારે માટે, મને બહુ પ્રેમ. મેં કહું બરાબર, પણ અમારે આ કામ ન લાગે, કામ ન લાગે. એને જીવનમાં પ્રથમવાર ખબર પડી કે કોઈ એવું પણ છે જેની આગળ હીરાની કિંમત કાંઈ નથી, જેને સોનું આકર્ષી શકતું નથી. જગતમાં એવું પણ કોઈ છે એમ એને લાગ્યું પહેલી જ વાર. મેં કહું તમે આટલું યાદ રાખશો તો પણ બહુ.
પરમાત્મા રૂપી પરમ હીરાને જે પામે એને બહારના હીરાઓની આવશ્યકતા રહેતી. હનુમાનજીએ કહ્યું કે મારા હૃદયમાં શ્રી રામ છે, અમારે બહારની મોતીની માળાઓને શું કરવાની છે, કે જો કે ખોલીને બતાવ્યું, ખોલીને બતાવ્યું. કવિની કલ્પના છે ને કે ખોલીને બતાવ્યું. યોગી હતા હનુમાનજી, કદાચ ખોલીને બતાવ્યું પણ હોય. આપણે એમની નકલ કરવા જઈએ, છરાથી કાપવા માંડીએ, હોસ્પિટલમાં જલ્દી લઈ જવા પડે, કદાચ જતા પહેલા શાંત પણ થઈ જવાય. હનુમાનને ખોલવાની જરૂર નથી, કારણ કે રોમની અંદર, રોમ રોમની અંદર રામ 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 થયા જ કરે, શ્વાસોશ્વાસે રામ રામ થયા કરે. આંખમાં રામ, કાનમાં રામ, મગજ પર રામ, બધે જ મુખમંડળ પર રામ 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 સિવાય કંઈ નથી. એને હૃદય સુધી જવાની જરૂરત જ નથી, અંગમાં પણ રામ જ દેખાયા કરે. છતાં કાવ્યો ચિત્કલ્પના કવિએ કરી, એ હૃદય ફાળ્યું અને શ્રી રામને સીતા સિવાય કાંઈ જ દેખાય. તુલસીદાસજી પણ એમ જ કહે છે કે મારા હૃદયમાં પણ શ્રી રામ પરમાત્મા, તેમનો પ્રેમ, તેમનો રાગ, તે સિવાય કંઈ છે જ નહીં. મારે આ રામના ગુણ ગાવા છે, એટલે હું બધાની કૃપા માગું છું, બધા મારા ઉપર આશીર્વાદ વરસાવે તેવી અભિલાષા છે. રઘુપતિ ગુણ મારે ગાવા, રઘુપતિ ગુણ મારે ગાવા, ઈચ્છું લેવાને લાવા, ઈચ્છું લેવાને લાવા. બુદ્ધિ કિંતુ છે અતિશય અલ્પ, બુદ્ધિ કિંતુ છે અતિશય અલ્પ, કહી રહ્યો છોડીને દર્પ, કહી રહ્યો છોડીને દર્પ. રામ કથા છે ખૂબ અગાધ, રામ કથા છે થાય સફળ કેમ કરી સાધ, થાય સફળ અમૃતનો અભિલાષ કરું, અમૃતનો અભિલાષ કરું. બિંદુ તક્રનું નથી મળ્યું, બિંદુ તક્રનું નથી મળ્યું. અગાધ છે રામકથા. હમણાં જ આપણા મહેતા સાહેબે કહ્યું ને, બહુ સુંદર રીતે કહ્યું, યાદ કર્યા એમણે મહાકવિ કાલિદાસને, ક્વ સૂર્ય પ્રભવો વંશ ક્વ ચાલ્પ વિષયામતિ, તિતુર સુર દુસ્તરમ મોહા તુડુપે નાસમી સાગર. આ તો હું કાગળની નાવ બનાવીને જાણે કે સાગરને તરવાની અભિલાષા સેવું તેવી મારી દશા છે, મહાકવિ કાલિદાસ કે છે રઘુવંશના આરંભમાં. પ્રાંશુલભ્યે ફલે મોહાત ઉદબાહુરિવવાન. આ એક વામન જેવો માણસ, બહુ જ ઊંચું ફળ ઝાડ પરનું પાકેલું, તેને લેવા માટે બે હાથ ઊંચા કરે તેના જેવી મારી દશા છે. નમ્રતા, મહાપુરુષોની નમ્રતા દેખાય છે. એવી રીતે કાલિદાસ પણ કહે છે, કે તેમ તુલસીદાસ પણ કહે છે કે અગાધ છે રામકથા, કેવી રીતે હું તેનો પાર પામી શકીશ. આ મહાપુરુષો જે માર્ગે ચાલી ગયા છે તે માર્ગે હું ચાલીશ, અને મહાપુરુષોની કૃપાનું અભિવર્ષણ મારા જીવનમાં થાય તો તેમની કૃપાથી મને જે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે તે દિવ્ય દ્રષ્ટિને લીધે અગાધ છે રામકથા તો પણ, બે ચાર આચમન તેના કરીશ તો પણ ગણું છે. આપણે ગંગાજીની પાસે જઈએ એટલે આખી ગંગાને ઘેર લાવતા નથી, આખી ગંગાનું પાન કરતા નથી, પણ જ્યાં આપણને ઠીક લાગે ત્યાં તટ પ્રદેશ પર જઈ અને પછી બે ચાર પાંચ આચમન અથવા વધારે પાણી પીએ અને થોડુંક પાણી આપણા પાત્રમાં ઘેર લાવીએ, આપણને સંતોષ થઈ જાય કે ગંગાજીને આપણે ઘેર લાવ્યા, આખી ગંગાજીને નથી લાવતા. તેવી રીતે રામાયણ જેવા ગ્રંથો પરિપૂર્ણપણે ન સમજીએ અથવા જીવનમાં આત્મસાત ના કરીએ તો પણ બે ચાર બિંદુડા આચમન પણ જીવનોપયોગી થાય, જીવનને પલટાવવામાં ઘણું ઉત્તમ ભાગ ભજવે છે. એટલે કહે છે કે શંકર ભગવાનની કૃપા, વાલ્મીકીની કૃપા. તુલસીદાસજી કહે છે આ પ્રયત્ન મારે પ્રથમ કરવાનો નથી, ખેતર ખેડાયેલા જ છે, ખેતર ખેડાયેલા છે, અંદર બીજા રોપણ થયેલા છે, પાક તૈયાર છે, મારે તો કેવલ કાપવાના જ છે. તુલસીદાસ કહે છે મારી રીતે નવેસરથી મારે ખેતરો ખરીદવાના નથી. વાલ્મીકીએ ખેતર ખરીદેલા છે, શંભુ શંકર ભગવાને બીજારોપણ કરેલા છે રામ રામકથાના, મારે તો કેવલ પાકની જ સૃષ્ટિ કરવાની છે. પહેલાના જમાના બીજા હતા, જુદા હતા. આજથી 100 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થ પરદેશ જઈ ગયા અમેરિકા ઇંગ્લેન્ડમાં,
એ જમાનો જુદો હતો, તેમને નવેસરથી ખેતરો ખેડવાના હતા ભારતીય સંસ્કૃતિના. હવે તો ખેડાઈ ગયા છે, અંદર બીજા રોપણો થઈ ગયા છે, હવે કોઈ સંતો જાય તો તેમનો રસ્તો સહેલો થઈ જાય, બહુ સહેલો થઈ જાય છે. કારણ કે ઘણી બધી પૂર્વ ભૂમિકાઓ આ સંતોએ તૈયાર કરી. પરંતુ પ્રથમ જો તમે એમના જીવનને વાંચો તો રામકૃષ્ણ પરમહંસદેવના શિષ્ય સ્વામી વિવેકાનંદને અમેરિકામાં ગયા તો કોઈ ઉતારનારું પણ નહોતું, રેલગાડીના એક સાધારણ ડબ્બામાં એક ઠેકાણે બેસીને આખી રાત પસાર કરી હતી. પ્રવચન કરવાની જગ્યા જ નહોતી, અનુકૂળતા નહોતી. પ્રવચન થયા પછી પ્રખ્યાતિ એમની થઈ ગઈ ચિકાગોની સર્વધર્મ પરિષદની અંદર, અને ઉપરાઉપરી આમંત્રણો આવવા લાગ્યા. પરંતુ પ્રથમ તો આર્થિક સમસ્યાઓ પણ એમને સતાવતી હતી, રહેવાની સમસ્યાઓ પણ સતાવતી હતી. પ્રથમ તે સમય હતો. હવે આપણા સંતો જાય છે અવારનવાર, મિશનની શાખાઓ પણ થઈ, બીજા સંતો પણ જાય, એ પ્રમાણમાં તેમને તૈયાર રસોઈઓ મળે છે. પોતાની અંદર જો થોડીક શક્તિ હોય, પોતાની અંદર જો થોડીક યોગ્યતા હોય તો તે પગલે પોતે ચાલી શકે સારી રીતે. પરંતુ ઘણા વર્ષો પહેલા આમનું કાર્ય અઘરું હતું. તુલસીદાસજી કહે છે, મારું કાર્ય એટલું બધું કઠિન છે એવું મને લાગતું નથી. એક તો મારા પર શ્રી રામની કૃપા છે, બીજું મારા ઉપર મહર્ષિ વ્યાસ વાલ્મીકિ જેવા મહાપુરુષોની કૃપા છે એમ માનું છું, મારા ઉપર શંકર ભગવાનની કૃપા છે. રામાયણ પહેલા જે ઉપલબ્ધ હતું તે રામાયણ હું સારી રીતે જાણું છું. હવે મારે તે જ પગલે ચાલવાનું છે, અને ચાલવાનું છે તેની પાછળ પણ શ્રી રામની પ્રેરણા જ કાર્ય કરી રહી છે. એટલે મારા કાર્યની અંદર મને સફળતાની સંપ્રાપ્તિ સહેલાઈથી થશે એ વિશે મને કોઈ પણ જાતનો સંદેહ નથી. ભગવાન શંકરને મહર્ષિ વાલ્મીકિને યાદ કરે છે તુલસીદાસજી પોતાના રામાયણમાં, જે પૂર્વે પ્રભુએ રચ્યું, જે પૂર્વે પ્રભુએ રચ્યું સુકવિએ શ્રી શંભુએ દુર્ગમ, શ્રીમદ રામ પદાબ્જ ભક્તિ કરતા સર્વોચ્ચ રામાયણ. એ આત્મા તમ શાંતિકાજ પ્રભુના નામે રહી નિરત, ભાષા બદ્ધ કર્યું પવિત્ર તુલસી દાસે ફરી માનસ. આ માનસમાં શક્તિ કેવી, તુલસીદાસજી પોતે જ કે છે, દૈવી પાપહર. દિવ્ય છે રામાયણ, કથા દિવ્ય છે, પાપને હરનારી છે, પાપ દૂર થઈ જાય. કથા સાંભળીએ વાંચીએ ને જો પાપ એવા ને એવા જ રહે તો પછી કથાનો મર્મ આપણે સમજ્યા તેમ કહેવાય નહીં. તુલસીદાસજી કહેવા માંગે છે, દૈવી પાપહર સદા શિવ કરો કલ્યાણકારક છે, વિજ્ઞાન ભક્તિ પ્રદ, વિજ્ઞાન અને ભક્તિ આપનારું છે, માયા મોહમલાપ સુવિમલ પ્રેમાંબ પૂર્ણ શુભ. પ્રેમ સાગરથી પરિપૂર્ણ ને શુભ છે, માયાના સમસ્ત પ્રકારના વિકારોનો નાશ કરવાની ક્ષમતા વાળું આ રામાયણ છે. શ્રીમદ રામચરિત માનસ મહી જે સ્નાન સ્નેહે કરે તે સંસાર રવિન્દ્રના કિરણથી ના ઘોર કે મે બળે. સંસારના સૂર્યના જે કિરણો માયાના તેનાથી તે બળે નહીં, તેને તેની અસર થાય નહીં. તુલસીદાસજી એવી અપેક્ષા રાખે છે કે જે રામચરિત માનસનો આધાર લેશે તે પોતાના જીવનને આ રીતે પવિત્ર બનાવશે, નિર્મળ બનાવશે. ઉત્તરોત્તર તે પોતાના જીવનની અંદર સાત્વિકતાની સૃષ્ટિ કરીને ધન્ય બનશે, અને છેવટે પેલું વેન્ટિલેશન દિલનું દ્વાર વાતાયન ઉઘડી જશે. રામાયણ જ્યાંથી શ્રી રામ આવશે, હૃદયમાં પ્રવેશ કરશે, અને પછી શ્રી રામના દર્શનનો દેવ દુર્લભ લાભ સર્વ જગતમાં પ્રાપ્ત થશે. તે આપણે આજે રામચરિત માનસ અથવા રામાયણ છે તેનો રસાસ્વાદ કરીશું, બંનેનો રસાસ્વાદ કરીશું. વાલ્મીકિ અને તુલસી બંનેનો રસાસ્વાદ જેમ જેમ પ્રસંગો ઉપસ્થિત થશે તેમ તેમ આપણા સમયની અને આપણી શક્તિની મર્યાદામાં રહી અને કરીશું. આજે તો આપણે એક જ વિષયની ચર્ચા વિશેષતયા કરી કે રામાયણ એટલે શું, રામાયણનો શું સાર, અને જીવનને રામમય કેવી રીતે બનાવવું, બનાવવાથી કેવો લાભ થાય, અને જો રામમય જીવન બને તો તેની દ્રષ્ટિ કેવી થઈ જાય, સકલ જગતની અંદર શ્રી રામનું દર્શન તેને માટે સ્વાભાવિક થઈ જાય.
સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાયતનોહરિ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ શાંતિ.
ત્રણ વાર શાંતિ એટલા માટે બોલીએ છીએ કે ત્રણ પ્રકારની શાંતિની કામના કરીએ. શરીરની શાંતિ, શરીર નિરોગી બને, સ્વસ્થ બને. મનની શાંતિ, મન ચંચલતામાંથી મોહમાંથી મુક્ત બને, નિર્મળ બને, સ્થિર બને, સ્વસ્થ બને. અંતરાત્માની શાંતિ, અવિદ્યાની નિવૃત્તિ થાય, રાગદ્વેષાદી ગ્રંથિઓનું ભેદન થાય, પરમાત્માની પરમકૃપાનો વરસાદ વરસે, આત્માની શાંતિ મળે. ત્રણ પ્રકારની શાંતિ એટલા માટે બોલવામાં આવે છે. ઓ